આપ છો SBS રેડિયો ગુજરાતીની સાથે.
SBS, a world of difference. You're with SBS Gujarati on mobile, online and on radio.
આપ છો SBS ગુજરાતી સાથે મોબાઈલ પર, ઓનલાઈન અને રેડિયો પર.
કેમ છો ગુજરાતીઓ, સ્વાગત છે આપનું આજના ગુજરાતી કાર્યક્રમમાં. મિત્રો, આજનો રેડિયો કાર્યક્રમ કુલીન રાષ્ટ્રના વોઈ વુરુંગ લોકોની સત્તાની ભૂમિ પર આવેલા SBSના સ્ટુડિયોમાંથી રજૂ થઈ રહ્યો છે. આજનો કાર્યક્રમ શરૂ કરતા ગાઉં અમે આ ભૂમિના પરંપરાગત માલિક અને રખેવાળોનો સ્વીકાર કરીએ છીએ અને આપ સૌ ઓસ્ટ્રેલિયાના જે પ્રદેશમાંથી આ કાર્યક્રમ માણી રહ્યા છો તે ધરતીના માલિક એવા એબોરિજિનલ અને ટોરેસ્ટ્રેટ આઇલેન્ડના ગત, હયાત અને આવનારા વડીલોને પણ SBS ગુજરાતી સ્વીકારે અને સન્માને છે. આજે એટલે કે 6 ફેબ્રુઆરી અને શુક્રવારના કાર્યક્રમમાં હું સુષેણ દેસાઈ આપનું સ્વાગત કરું છું. મિત્રો, ગયા અઠવાડિયે ઓસ્ટ્રેલિયા ડે નિમિત્તે જાહેર થયેલા નાગરિક સન્માનો અંગે તમે જાણતા જ હશો. એમાં ભારતીય મૂળના લોકોએ જે ડંકો વગાડ્યો તે માહિતી પણ SBSએ તમને પીરસી છે. આ અંતર્ગત જ આપણા ગુજરાતી મૂળના દીપકભાઈ સાથે વાર્તાલાપ કરવાની તક સાંપડી અને તે વાર્તાલાપ આજે આ કાર્યક્રમ દરમિયાન આપણે માણીશું પણ ખરા. કંઈક કરી બતાવવાની હિંમત, મહેનત કરવાની તૈયારી અને સમાજમાં સકારાત્મક પડઘા પાડવાની સદભાવના, આ બધું સફળતા માટેની પાયાગત જરૂરિયાત હોવાની વાત આ સન્માન મેળવનારા ભારતીયોના જીવનમાંથી ઉડીને આંખે વળગે તેવી છે. તો આજે આવા રોચક અહેવાલો ધરાવતો કાર્યક્રમ શરૂ કરીએ, પણ તે પહેલા SBS સાઉથ એશિયન તમને ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં ભારત તથા ઓસ્ટ્રેલિયાની વિમેન્સ ટીમ વચ્ચે રમાનારી ક્રિકેટ શ્રેણી દરમિયાન તમારી મનપસંદ ટીમને સ્ટેડિયમમાં બેસીને ચીયર કરવાની તક આપી રહ્યું છે. મેચના ડબલ પાસ જીતવા માટે તમારે 25 કે તેથી ઓછા શબ્દોમાં અમને તમારો જવાબ આપવાનો રહેશે. અને પ્રશ્ન છે, ભારત કે ઓસ્ટ્રેલિયાની વિમેન્સ ટીમમાંથી તમારી મનપસંદ ખેલાડી કોણ છે અને કેમ? સવાલ ફરી એકવાર નોંધી લો, ભારત કે ઓસ્ટ્રેલિયાની વિમેન્સ ટીમમાંથી તમારી મનપસંદ ખેલાડી કોણ છે અને કેમ? આ સ્પર્ધા ભારત અને ઓસ્ટ્રેલિયાની વિમેન્સ ટીમ વચ્ચે 15 ફેબ્રુઆરીના રોજ સિડની ખાતે રમાનારી પ્રથમ T20 મેચ માટેની છે. તમારે gujarati.program@sbs.com.au પર તમારા જવાબ આપવાના રહેશે. તમારે gujarati.program@sbs.com.au પર જ તમારા જવાબ આપવાના છે. તો શરૂઆત કરીએ આજના કાર્યક્રમની. ઓસ્ટ્રેલિયાના સમાચારથી પ્રસ્તુત કરે છે વત્સલભાઈ પટેલ.
નમસ્કાર. 6 ફેબ્રુઆરી 2026ના મુખ્ય સમાચાર આપ સાંભળી રહ્યા છો વત્સલ પટેલ પાસેથી SBS ગુજરાતી પર. પ્રસ્તુત છે આજના મુખ્ય સમાચાર. પર્થમાં બોમ્બ વિસ્ફોટના પ્રયાસ બાદ આતંકવાદનો આરોપ મૂક્યા પછી પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના સ્વદેશી નેતાઓ વ્યાપક સમુદાય માટે શિક્ષણ કાર્યક્રમોમાં વધુ સંસાધનોની માંગ કરી રહ્યા છે. વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાની પોલીસે આરોપ લગાવ્યો છે કે ઘરેલું બોમ્બ વિસ્ફોટ કરવા માટે બનાવવામાં આવ્યો હતો, પરંતુ જ્યારે તે આક્રમણ દિવસની રેલી દરમિયાન સ્વદેશી વિરોધીઓ અને તેમના સમર્થકો પર ફેંકવામાં આવ્યો હતો ત્યારે તે વિસ્ફોટ કરવામાં નિષ્ફળ ગયો હતો. પોલીસે આ ઘટના અંગે 31 વર્ષીય વ્યક્તિ પર આરોપ લગાવ્યો છે. સ્ટોલન જનરેશન્સ સર્વાઈવર્સના હિમાયતી જૂથ યોકાઈ હિલિંગ અવર સ્પિરિટ જણાવે છે કે નફરત અને જાતિવાદનો સામનો કરવા માટે ઇન્ડિજિનસ ટ્રુથ ટેલિંગ અને આદિજાતિઓની આગેવાની હેઠળની હિલિંગ પહેલ તરફ વધુ ભંડોળ જવું આવશ્યક છે. સહાયક સંરક્ષણ પ્રધાન પીટર ખલીલે જણાવ્યું હતું કે પૂર્વગ્રહ અને જાતિવાદને દૂર કરવા માટે સમગ્ર સમુદાય એકજૂટ થવું જરૂરી છે. રિઝર્વ બેંકના ગવર્નરનું કહેવું છે કે કેન્દ્રીય બેંક આગાહી કરી રહી છે કે ફુગાવાને 2-3% વચ્ચેના લક્ષ્યાંકમાં પરત આવવામાં વર્ષ 2028 સુધીનો સમય લાગી શકે છે. રિઝર્વ બેંકે આ અઠવાડિયાની શરૂઆતમાં 2 વર્ષથી વધુ સમયમાં પ્રથમ વખત વ્યાજદરમાં વધારો કર્યા પછી મિશેલ બુલોકને સેનેટના અંદાજ પહેલા પ્રશ્નોનો સામનો કરવો પડ્યો હતો. કેન્દ્રીય બેંકે ફુગાવાની ચિંતાઓને ટાંકીને દરમાં 0.25 પોઈન્ટનો વધારો કર્યો હતો, જેથી વ્યાજદર વધીને 3.85% થઈ ગયો છે. બુલોકે સેનેટ એસ્ટિમેટ્સને જણાવ્યું હતું કે સેન્ટ્રલ બેંકની સ્વતંત્રતા મહત્વપૂર્ણ છે જેથી તે રોજગાર અને ફુગાવાને ધ્યાનમાં રાખીને નિર્ણય લઈ શકે. દક્ષિણ ઓસ્ટ્રેલિયાની પોલીસનું કહેવું છે કે તેઓ હવે માનતા નથી કે ગુમ થયેલા 4 વર્ષીય ગુસ લેમોન્ટ હજી પણ જીવિત છે અને તેના ગુમ થવા અંગે એક મોટી ગુનાની તપાસ માનવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે ગુસ લેમોન્ટ સપ્ટેમ્બર 2025માં ગુમ થયાની જાણ કરવામાં આવી હતી. ક્વિન્સલેન્ડના એક વ્યક્તિ આજે કોર્ટ સમક્ષ હાજર થઈ રહ્યો છે જેની પર 596 બાળ દુર્વ્યવહાર સંબંધિત ગુનાઓ માટે આરોપ મૂકવામાં આવ્યો છે. પોલીસે આ અઠવાડિયે તેના મેરીબોરોના ઘરેથી ઇલેક્ટ્રોનિક ઉપકરણો જપ્ત કર્યા પછી 27 વર્ષીય વ્યક્તિ કસ્ટડીમાં છે, જેમાં તેની પર આરોપ લગાવવામાં આવ્યો છે કે તેણે ઉપકરણો પર મળેલી બાળ દુર્વ્યવહારની સામગ્રી સ્વ ઉત્પાદિત કરી છે. નિષ્ણાત પોલીસ તપાસકર્તાઓએ આરોપ લગાવ્યો છે કે તેમને ઓસ્ટ્રેલિયા અને વિદેશમાં 459 પીડિતો સામે કથિત અપરાધના 23,000થી વધુ વીડિયો અને છબીઓ પ્રાપ્ત થઈ છે. પોલીસે વધુમાં આરોપ લગાવ્યો છે કે આ વ્યક્તિએ બહુવિધ ઓનલાઈન પ્રોફાઇલ્સ પણ બનાવી હતી. જો તમને અથવા તમે જાણતા હોય તેવા કોઈ વ્યક્તિને સહાયતાની જરૂર હોય તો 131114 પર લાઇફલાઇન ક્રાઇસિસ સપોર્ટનો તથા 1300 659 467 પર સ્યુસાઇડ કોલ બેક સર્વિસ અને 1800 551 800 પર કિડ્સ હેલ્પલાઇનનો સંપર્ક કરવો. વધુ માહિતી માટે beyondblue.org.au અને lifeline.org.au પર વધુ સહાયતા ઉપલબ્ધ છે. જાતીય શોષણને લગતી માહિતી અથવા સહાય મેળવવા માંગતા કોઈપણ વ્યક્તિએ 1800 272 831 પર બ્રેવ હાર્ટ્સનો અથવા બ્લુ નોટનો 1300 657 380 પર સંપર્ક કરવો. નોર્ધન ટેરેટરીમાં પૂરનું જોખમ ધરાવતા વિસ્તારોમાંથી સેંકડો લોકોને સ્થળાંતર કરાવીને ડાર્વિન શોગ્રાઉન્ડ પેવેલિયનમાં આશરો આપવામાં આવ્યો છે. ડાર્વિનથી 230 કિલોમીટર દક્ષિણ પશ્ચિમમાં આવેલી ડેલી નદીના સમગ્ર સમુદાયને ડાર્વિન તરફ લઈ જવામાં આવી રહ્યો છે, કારણ કે શહેરમાં નદીનું સ્તર સપ્તાહના અંતમાં પૂરની મુખ્ય મર્યાદાને વટાવી જાય તેવી શક્યતા છે. બ્યુરો ઓફ મેટરોલોજીના સેના ગેમ્બલે જણાવ્યું હતું કે કેથરીન અને ડેલી નદીના કિનારે વસેલા સમુદાયોને હજી પણ પૂરનું જોખમ યથાવત છે. SBS ગુજરાતી પર આ હતા શુક્રવાર 6 ફેબ્રુઆરી 2026ના મુખ્ય સમાચાર.
મિત્રો, આ કાર્યક્રમ કદાચ તમે રેડિયો પર સાંભળતા હશો, પણ ટેકનોલોજીના પ્રતાપે SBS ઓન ડિમાન્ડના માધ્યમે ટીવી પર પણ સાંભળી શકો છો. આ વાત તમે જાણતા જ હશો. હા, આ ટીવીથી યાદ આવ્યું કે આ ટેલિવિઝનની શોધને 100 વર્ષ થયા. જીવન ધરમૂળથી બદલી નાખનાર એક જ્ઞાનપેટીથી લઈને ઇડિયટ બોક્સ સુધી અનેક નામે વખણાયેલું કે વગાવાયેલું ટીવી આપણા જીવનનો અભિન્ન ભાગ બની ગયું છે. ચાલો મેળવી લઈએ એક વિશેષ અહેવાલ મીરાનીબેન પાસેથી.
અગાઉના કાર્યક્રમો તમારી અનુકૂળતાએ સાંભળો SBS ઓડિયો એપ અથવા વેબસાઇટ પર SBS સાઉથ એશિયન પર. આજે SBS ગુજરાતી.
આજથી 100 વર્ષ પહેલા સ્કોટિશ શોધક જ્હોન લોગી બેર્ડે ટેલિવિઝન નામનું એક નવું ટેલિવિઝન દુનિયા સમક્ષ રજૂ કર્યું હતું. તે પ્રથમ ચિત્રો વેન્ટ્રિક્લોવિસ્ટની ડિંગલીના માથાના ફ્લિકરિંગ ચિત્રોએ સામાજિક મનોરંજન અને સંસ્કૃતિમાં ક્રાંતિ લાવી હતી. આ શોધ વિશે આવો વધુ જાણીએ.
SBS સાઉથ એશિયન પર આજે SBS ગુજરાતી.
આજે માનવી ટેલિવિઝનની સામે તેનો ઘણો સમય વિતાવે છે. ઓસ્ટ્રેલિયાનો દરરોજ પ્રસારણ અને વિલંબિત ટીવી જોવામાં 2.5 થી 3 કલાકનો સમય વિતાવે છે. જો તમે સ્ટ્રીમિંગ સેવાઓ જોડી દો તો કેટલાક અભ્યાસો સૂચવે છે કે આ આંકડો દિવસમાં 6 કલાક જેટલો પણ હોઈ શકે છે. જ્યારે તમે ધ્યાનમાં લો કે ટીવીની શોધ થયાને માત્ર 100 વર્ષ જ થયા છે ત્યારે આ ખૂબ જ પ્રભાવશાળી છે. જ્હોન લોગી બેર્ડ એ ટેલિવિઝન ઇતિહાસના પર્યાય છે. તેઓ એક ઉદ્યોગપતિ હતા, પરંતુ તેઓ એક સારા શોધક પણ હતા અને તેમણે January 1926માં લંડનમાં ફ્રિત સ્ટ્રીટમાં તેમની સોહો લેબોરેટરીમાં ટેલિવિઝન તરીકે જાણીતી વસ્તુનું પ્રથમ જાહેર પ્રદર્શન કર્યું હતું. ત્યારબાદ ત્યારબાદ આવનારી ઇલેક્ટ્રોનિક સિસ્ટમોથી વિપરીત આ બેડનું ટેલિવિઝન યાંત્રિક હતું. લુઈસ પોલાર્ડ યુનાઇટેડ કિંગડમ ટેલિવિઝન અને બ્રોડકાસ્ટ સાયન્સ અને મીડિયા મ્યુઝિયમના ક્યુરેટર છે. તેઓ કહે છે કે તે એક મોટી સફળતા હતી, પરંતુ તેનું સંચાલન કરવું અત્યંત મુશ્કેલ હતું. વધુમાં તેઓ કહે છે કે તે ખૂબ જ ટેકનિકલ હતું અને એટલું જ તે જટિલ પણ હતું, કારણ કે બેડ જે કરી રહ્યા હતા તે સ્થાપન કરનારા હતા. તેમણે મૂળભૂત રીતે તેમના ઘણા બધા સાધનો શરૂઆતથી જ બનાવવાના હતા અને પ્રયોગશાળાની આસપાસ તેમની પાસે જે કંઈ પણ હતું તેનો તેઓ ઉપયોગ કરતા હતા.
It was very technical, very complicated, and because Baird was such a pioneer in what he was doing, he had to be essentially making a lot of his equipment from scratch or using whatever he might have had around the lab. So the apparatus we have on display at the museum has parts of an old hat box and a bicycle lamp, and it was very DIY because he couldn't just go to a shop and buy the pieces he needed because television didn't exist.
BBC-એ 1936માં UK-માં વિશ્વની પ્રથમ નિયમિત શેડ્યુલ ટીવી સેવા શરૂ કરી હતી. જેમ કે આજે ન્યૂઝરીલ છે તે સૂચવે છે કે થોડી નવીનતા અને રેડિયોના ગંભીર કાર્યમાં વિક્ષેપ તરીકે તેને જોવામાં આવતું હતું.
The BBC's first regular television broadcast began on the 2nd of November 1936, introduced by Leslie Mitchell. There was no color, of course. Pictures were strictly black and white, or as some cynics suggested, black and dark gray. But definition improved with usage. Transmission was limited to 2 hours a day.
વર્ષ 1938માં લોગી બેર્ડે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં બ્રિટિશ મૂવી ટોન ન્યૂઝરીલ પ્રેક્ષકો સાથે વાત કરી હતી, જે ટેલિવિઝન 1956 સુધી શરૂ થયું ન હતું અને ટેલિવિઝનની શોધ થયા અને લગભગ 2 દાયકા પણ થઈ ગયા હતા. બેર્ડે તે સમયે કહ્યું હતું કે મેં પહેલી નાની ચમકતી ટેલિવિઝન છબીનું નિર્માણ કરી અને 12 વર્ષ થયા છે. આજે લંડનમાં દરરોજ 2 વાર નિયમિત ટેલિવિઝન સેવા છે જેમાં હજારો દર્શકો નિહાળે છે.
It is now 12 years ago since I produced the first little flickering television image. Today we have in London a regular television service twice daily with thousands of lookers in. Television has grown from a scientific novelty to a commercial service. At present the range is limited to 30 miles in and about London. In this connection, it is interesting to note that as far back as 1928, I spanned the Atlantic with television. That was, of course, purely experimental. But who can foretell the future?
એમ કહી શકાય કે ચોક્કસપણે તેમાં શરૂઆતના દિવસોથી જ મોટા સુધારા થયા હતા. લોગી બેર્ડને તે પહેલા પ્રસારણ માટે વેન્ટ્રીલોક્વિસ્ટના ડમીનો વિષય તરીકે ઉપયોગ કરવો પડ્યો હતો, કારણ કે ઉપયોગમાં લેવાતી લાઇટિંગ એટલી તીવ્ર હતી કે જે કંઈ પણ પ્રગટાવવામાં આવે તો તે આગ પકડી લેતી હતી. વર્ષ 1953 સુધીમાં ટેલિવિઝનમાં એટલો બધો સુધારો આવ્યો કે BBC અત્યાર સુધીનું તેનું સૌથી મોટું બાહ્ય પ્રસારણ ધરાવતું હતું. BBC રાણી એલિઝાબેથ બીજાના રાજ્યાભિષેકના પ્રસારણ માટે પૂરતો આત્મવિશ્વાસ અનુભવતું હતું, જેના કાર્યક્રમ પ્રસારિત થતાં જ ફિલ્મ પર રેકોર્ડ કરવામાં આવતા હતા અને વિશ્વભરમાં મોકલવામાં આવ્યા હતા. ફરીથી લુઈસ પોલાર્ડ કહે છે કે UK-માં કોઈ પણ ટીવી કેમેરા જે એકત્ર કરી શકાય તે રાજ્યાભિષેક દરમિયાન ઉપયોગ માટે એકત્ર કરવામાં આવ્યા હતા. તે એક મોટો મીડિયા કાર્યક્રમ હતો, તેથી જ ઘણા લોકો તેને હજુ પણ યાદ કરે છે. આપણે વાત કરીએ છીએ કે અહીં સંગ્રહાલયમાં લાખો લોકોએ જોયેલા ટેલિવિઝન વિશે, પરંતુ એક વાતથી લોકો એટલા પરિચિત નહીં હોય કે તે એ છે કે વર્ષ 1950ના દાયકાના જે ટેલિવિઝન હતા તે બેર્ડના ટેલિવિઝન કરતાં પણ મોટા હતા.
Any TV camera in the UK that could be mobilized was mobilized for use during the coronation. It was such a large media event, and that's why so many people remember it. We talk here at the museum about the millions of people who watched. But one thing that people might not be so familiar with is the televisions in the 1950s were larger than Baird's televisors, but still very small. And the records say it's something like 17 people watching each television set, which would be half the size of a contemporary TV, maybe even smaller than that. So for people watching at home, you know, it was such a big moment that it really helped. It really helped cement television as part of people's everyday lives. It went from this novelty that some people might have to oh, I should have this in my home as well. And that's what really made television go as big as it did in the UK.
આગામી ક્રાંતિ પછીના પ્રસારણ માટે ઉચ્ચ ગુણવત્તામાં ટેલિવિઝન કાર્યક્રમો રેકોર્ડ કરવાની ક્ષમતા પણ સાથે આવી. પહેલું બ્રોડકાસ્ટ ક્વોલિટી વિડીયો રેકોર્ડર એમ્પેક્સ VRX 1000 હતું, જે વિશાળ મશીન હતું, જેનો ઉપયોગ અમેરિકન બ્રોડકાસ્ટર CBS એ સૌ પ્રથમવાર 1956માં કર્યો હતો. એવું કહેવાય છે કે તે પિયાનોના કદ જેટલું હતું અને તેની કિંમત તે સમયે $50,000 જેટલી હતી, જે આજે 9 લાખ ઓસ્ટ્રેલિયન ડોલરની સમકક્ષ છે. લોગીબેડે પહેલેથી જ વિડીયો રેકોર્ડ કરવાનું મહત્વ સમજી લીધું હતું અને ઘણા વર્ષો પહેલેથી જ પોતાની સિસ્ટમ તેઓએ બનાવી હતી. પોલાર્ડ કહે છે કે તેઓ ખરેખર ટેલિવિઝન સિગ્નલો રેકોર્ડ કરવા સક્ષમ બનાવવાના વિચાર સાથે પ્રયોગ કરી રહ્યા હતા, કારણ કે તે દિવસોમાં બધા જ ટેલિવિઝન જેમ જેમ બહાર આવતા હતા તેમ તેમ જીવંત રહેતા હતા. આટલા મોટા પ્રમાણમાં ડેટા કોઈપણ રીતે આકાર અથવા સ્વરૂપમાં રેકોર્ડ કરવાનો કોઈ રસ્તો નહોતો અને બેર્ડે ફોનોવિઝન નામની એક સિસ્ટમ સાથે કામ કરી રહ્યા હતા, જે ટેલિવિઝન પ્રસારણના છબી અને ધ્વનિ બંને ઘટકોને વિનાઇલ ડિસ્કની જેમ રેકોર્ડ કરતી હતી.
He was also really experimenting with the idea of being able to record television signals, because in those days all television as it went out was live. There was no way of recording such vast amounts of data in any way, shape or form. And Baird was working with a system he called Phonovision, which was recording both the image and sound components of a television broadcast onto essentially like a vinyl disc. And the really interesting story behind that is we have some of those discs in our collection, and they weren't essentially translated until much, much later, until after Baird had passed away, because he had a way of encoding the information onto a disc, but he had no way of decoding it. So as far as he was aware, that system may or may not have worked, and it wasn't until much later that we proved that actually, yes, it did work.
Chamakta kala safed navinta thi laine apna hath ni hathedi ma cinema gunvatta wala rang sudhi drashya madhyamo e 100 varsh sudhi no lambo rasto kapyo che. SBS news mate Alan Lee dwara prastut ahval SBS gujarati par tame sambhalyo Mirani Mehta pase thi.
ઓનલાઈન અને સોશિયલ મીડિયા પર વધુ માહિતી મેળવવા sbs.com.au/ગુજરાતી ની મુલાકાત લો અથવા SBS ગુજરાતી ને ફેસબુક પર ફોલો કરો.
મિત્રો, કાર્યક્રમના પહેલા ભાગમાં આપણે ઓસ્ટ્રેલિયાના સમાચાર મેળવ્યા અને ત્યારબાદ જાણ્યું ટેલિવિઝનના 100 વર્ષ વિશે. મિત્રો, આપણે એટલે કે માઇગ્રન્ટ ગુજરાતીઓ માટે કૃષ્ણ દવે સાહેબની આ એક કવિતા મને ખૂબ જ અનુરૂપ લાગે છે. કવિતા છે કે કોઈ ઉગાડે એમ કદી ઉગવાનું નહીં, કોઈ ઉગાડે એમ કદી ઉગવાનું નહીં, આપણે તો આવડને બાવળની જાત, ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં. આપણે તો એની એ સમજણ શું રાખવી, આ મસ્તીમાં ખરવું કે ફાલવું, આપણા તો લીલાછમ લોહીમાં લખેલું છે ગમે તે મોસમમાં મહલવું. અરે હસવું જો આવે તો હસવું બેફામ, અને આંસુ જો આવે તો લૂછવાનું નહીં. આપણે તો આવળને બાવળની જાત, ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં. ઊંડેને ઊંડે જઈ બીજું શું કરવાનું, ધરવાનું આપણું જ ધ્યાન, પથ્થરને માટીના ભૂસી ભૂસીને ભેદ કરવાનું લીલું તોફાન. દેખાડે આમ કોઈ દેખાડે તેમ, તોય ધર્યું નિશાન કદી ચૂકવાનું નહીં. આપણે તો આવળને બાવળની જાત, ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં, પણ ઉગાડે એમ કદી ઉગવાનું નહીં. મિત્રો, હવે કાર્યક્રમમાં આગળ વધીએ અને મેળવી લઈએ ભારતના સમાચાર ભવનભાઈ કચ્છી પાસેથી.
નમસ્કાર શ્રોતા મિત્રો, 5 ફેબ્રુઆરી ગુરુવારની રાત્રિ સુધીના ભારતના મુખ્ય સમાચાર પર નજર નાખીએ. સંસદમાં ભૂતપૂર્વ લશ્કર વડાના પુસ્તક તેમજ અમેરિકા સાથેના વ્યાપાર કરાર મુદ્દે કોંગ્રેસના નેજા હેઠળ વિરોધ પક્ષોના સતત ચાલી રહેલા વિરોધ પ્રદર્શન અને હંગામાને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પરની ચર્ચાનો જવાબ નહીં આપી શક્યા. બુધવારે સાંજે 5 વાગ્યે તેમના ભાષણનો સમય નક્કી કરવામાં આવ્યો હતો, પણ તે શક્ય નહોતું બન્યું. સંસદમાં ધમાલ એ હદની હતી કે વિરોધ પક્ષની મહિલા સાંસદો ભારે ઉગ્રતા સાથે મોદીના સ્થાન સુધી ધસી આવી હતી. વડાપ્રધાન ના ભાષણ વગર જ રાષ્ટ્રપતિના અભિભાષણ પરનો ધન્યવાદ પ્રસ્તાવ ધ્વનિમતથી મંજૂર કરી લેવામાં આવ્યો હતો. સંસદીય ઇતિહાસમાં 2004 પછી આ પ્રથમ એવી ઘટના છે જ્યારે વડાપ્રધાનના ભાષણ વગર ધન્યવાદ પ્રસ્તાવ પસાર થયો હોય. અગાઉ 2004માં તત્કાલીન વડાપ્રધાન મનમોહનસિંહ પણ સંસદમાં હોબાળાને કારણે પોતાનું ભાષણ આપી શક્યા નહોતા. લોકસભાના સ્પીકરે વડાપ્રધાન મોદીએ આભાર પ્રસ્તાવ ભાષણ ન આપ્યું તેનો બચાવ કરતા કહ્યું હતું કે મને એવી માહિતી મળી હતી કે માનનીય વડાપ્રધાન ભાષણ આપશે તે દરમિયાન તેમની જોડે કોઈ અઘટિત ઘટના આકાર પામવાની હતી. જોકે મોદીએ ગઈકાલે રાજ્યસભાને સંબોધી હતી અને ભારતે આઝાદીના વર્ષોની અને છેક 2014ના વર્ષ સુધી જુદા જુદા ક્ષેત્રોમાં ભારતની કેવી સ્થિતિ હતી અને આજે ક્યાં મુકામ પર પહોંચી અને સિદ્ધિ મેળવી છે તેની આંકડાના પુરાવા સાથે માહિતી આપી હતી. વિરોધ પક્ષો અને વિશેષ કરીને તેમણે કોંગ્રેસને નિશાન બનાવ્યા હતા. ભારત હવે રશિયાની જગ્યાએ વેનેઝુએલા પાસેથી તેલ ખરીદશે તેવા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના દાવા વચ્ચે ભારત સરકારે અત્યંત કડક અને સ્પષ્ટ શબ્દોમાં પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રાલયે નિવેદન જારી કર્યું છે કે ભારત કોઈપણ દેશના દબાણમાં આવ્યા વગર પોતાની ઉર્જા જરૂરિયાતો અને દેશ હિતને ધ્યાનમાં લઈને જ નિર્ણય લેશે. ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે 140 કરોડ ભારતીયોની ઉર્જા સલામતી સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. અમે ક્યાંથી તેલ ખરીદવું તે બજારની સ્થિતિ અને આંતરરાષ્ટ્રીય ગતિશીલતાના આધારે નક્કી કરીશું. ભારત સરકારે એવો સંદેશ આપ્યો છે કે રશિયા હોય કે વેનેઝુએલા, ભારત કોની સાથે વેપાર કરશે તે કોઈ ત્રીજો દેશ નક્કી કરી શકે નહીં. આ નિવેદન ટ્રમ્પ પ્રશાસન માટે એક સ્પષ્ટ સંકેત માનવામાં આવે છે કે ભારત પોતાની વિદેશ નીતિ અને વેપાર નીતિમાં કોઈપણ પ્રકારની દખલગીરી સહન કરશે નહીં. ભારત અને ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ વચ્ચેના આર્થિક સંબંધો હવે એક નવી ઊંચાઈ પર પહોંચવા જઈ રહ્યા છે. યુરોપિયન યુનિયન અને અમેરિકા સાથેની મહત્વપૂર્ણ ટ્રેડ ડીલ બાદ હવે ભારત 6 ખાડી દેશો સાથે મુક્ત વ્યાપાર સમજૂતી કરવાની તૈયારીમાં છે. કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે આ અંગે કહ્યું હતું કે બંને પક્ષો વચ્ચે ટર્મ્સ ઓફ રેફરન્સ પર હસ્તાક્ષર થઈ ગયા છે, જેનો અર્થ છે કે હવે ઔપચારિક વાટાઘાટો માટેનો માર્ગ મોકળો બન્યો છે. આ સમજૂતીમાં યુનાઇટેડ આરબ એમિરેટ્સ, સાઉદી અરેબિયા, કતાર, કુવૈત, બહેરીન અને ઓમાન જેવા પ્રભાવશાળી દેશોનો સમાવેશ થાય છે. આ સમજૂતી ભારત માટે વ્યૂહાત્મક અને આર્થિક બંને રીતે ફાયદાકારક સાબિત થઈ શકે તેમ છે. ભારત પોતાની ઉર્જા જરૂરિયાતો માટે મોટે ભાગે સાઉદી અરેબિયા અને કતાર જેવા દેશો પર નિર્ભર છે, જ્યાંથી ક્રૂડ ઓઇલ અને નેચરલ ગેસની આયાત કરવામાં આવે છે. બીજી તરફ ભારત આ દેશોમાં કિંમતી રત્નો, જ્વેલરી, મશીનરી, લોખંડ અને રસાયણોની નિકાસ કરે છે. ભારત અને આ 6 ખાડી દેશો વચ્ચેના વ્યાપારિક આંકડાઓ આર્થિક સંબંધોની મજબૂતી દર્શાવે છે. નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન ભારતની ખાડી દેશોમાં નિકાસમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે, જે હવે 57 અબજ ડોલર પર પહોંચી ગઈ છે. આ જ સમયગાળામાં આયાત ક્ષેત્રે પણ મોટો ઉછાળો આવ્યો છે, જેમાં 15.33% વધારા સાથે કુલ આયાત 121 અબજ ડોલર રહી છે. આ નવી મુક્ત વ્યાપાર સમજૂતીથી માત્ર વસ્તુઓના આદાન પ્રદાનમાં જ નહીં, પરંતુ સેવાઓ અને રોકાણ ક્ષેત્રોમાં પણ મોટા પાયે વૃદ્ધિ થવાની પ્રબળ સંભાવના છે, જેનાથી બંને પક્ષો માટે આર્થિક સમૃદ્ધિના નવા દ્વાર ખુલશે. આર્થિક પાસા ઉપરાંત આ કરાર માનવીય દ્રષ્ટિકોણથી પણ અત્યંત મહત્વનો છે. વિશ્વભરમાં વસતા અંદાજે 3.2 કરોડ પ્રવાસી ભારતીયોમાંથી લગભગ 1/2 જેટલા ખાડી દેશોમાં વસવાટ કરે છે અને ત્યાં કામ કરે છે. આ સમજૂતીથી ત્યાં રહેતા ભારતીયો માટે રોજગારીની નવી તકો ઊભી થશે અને બંને પક્ષો વચ્ચે પરસ્પર વિશ્વાસ વધુ મજબૂત બનશે. લોકોના દૈનિક જીવનમાં વણાઈ ગયેલી મેસેજિંગ એપ્લિકેશન વોટ્સએપ અને તેની કંપની મેટાનો ભારતની સુપ્રીમ કોર્ટે પ્રાઇવસી મુદ્દે ઉધડો લીધો હતો. પોતાની નક્કી કરાયેલી ચોક્કસ જાહેરાતોના હેતુ માટે લોકોના ડેટાને શેર કરવા બદલ સુપ્રીમ કોર્ટે વોટ્સએપને કહ્યું હતું કે એક સિંગલ ડિજિટ ડેટા પણ શેર કરવામાં નહીં દઈએ. તમે લોકોની પ્રાઇવસી સાથે રમત ના રમી શકો. જો તમે અમારા બંધારણને અનુસરી શકો તેમ ના હોય તો પછી ભારત છોડી દો, પરંતુ અમે નાગરિકોની પ્રાઇવસી સાથે બાંધછોડ નહીં થવા દઈએ. મેટા અને વોટ્સએપની પોલિસીની જટિલતા પર સવાલ ઉઠાવતા સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે કહ્યું હતું કે તમારી કેટલીક પોલિસી એવી છે જેને સમજવામાં અમને પણ મુશ્કેલી આવી રહી છે, ત્યારે બિહાર કે તમિલનાડુના ગ્રામીણ વિસ્તારનો એક આમ નાગરિક ફેરિયા કે અન્ય લોકો તમારી આ જટિલ પોલિસીને કેવી રીતે સમજી શકશે? ખરેખર આ પ્રકારની નીતિઓ લોકોની અંગત માહિતીની ચોરી કરવા માટેનો એક રસ્તો છે જેને મેં નહીં ચલાવીએ. પોતાના કેટલાક અનુભવોના આધારે મુખ્ય ન્યાયાધીશે કહ્યું હતું કે વોટ્સએપ પર ડૉક્ટર જ્યારે કોઈ દવા લખી આપે છે અને તેને તમે વાંચો છો, તેના થોડા જ સમયમાં તમને દવાની જાહેરાતો દેખાવા લાગશે, ઈમેલ આવવા લાગે છે અને યુટ્યુબ પર કેવી દવા લેવી તેની વિડીયો દેખાવા લાગે છે. સુપ્રીમના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત જોયમાલ્લા બાગચી અને વિપુલ એમ પંચોલીની બેન્ચે વોટ્સએપ મેટા સામે કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયાએ કરેલ કેસ અને નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલે આપેલા ચુકાદા અંગેના કાનૂની જંગની અરજીઓની સુનાવણી કરી હતી ત્યારે તેઓએ વોટ્સએપ અને મેટાની હરકતો સામે ઉપરોક્ત ચેતવણી આપી હતી. ટ્રિબ્યુનલે વોટ્સએપની 2021ની પ્રાઇવેસી પોલિસી મુદ્દે કોમ્પિટિશન કમિશન ઇન્ડિયા દ્વારા ફટકારેલી 213 કરોડ રૂપિયાની પેનલ્ટી યોગ્ય ઠેરવી હતી, જેની સામે આ કંપનીઓ સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે. વોટ્સએપે એવી દલીલ કરી હતી કે વોટ્સએપ સંપૂર્ણ ફ્રી સર્વિસ છે. આ દલીલોને પણ સુપ્રીમે ફગાવી હતી અને જવાબમાં કહ્યું હતું કે વોટ્સએપ યુઝર્સ ડેટા તરીકે ચાર્જ ચૂકવે છે, યુઝર્સના ઇન્ટરનેટ ડેટા તમારી પ્રોડક્ટનો છૂપો ચાર્જ છે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બાગચીએ કહ્યું હતું કે અમે એ ચકાસણી કરીશું કે વોટ્સએપ કેવી રીતે ડેટાને રેન્ટ પર આપે છે અને જાહેરાતો માટે કેવી રીતે લોકોને નિશાન બનાવે છે. ગાઝિયાબાદના ટીલામોડ વિસ્તારમાં રહેતી 3 સગી બહેનોના સામૂહિક આત્મહત્યાની ઘટના સમગ્ર દેશમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. ત્રણેય બહેનો મોબાઈલ પર કોરિયન ગેમ રમવાની આદત ધરાવતી હતી. આ ગેમમાં રમનારને એક પછી એક પડકાર ઝીલવા પડતા હોય છે. સંતાનોની અતિરેક ભરી મોબાઈલ ઘેલછાને લીધે પિતાએ તેઓને ઠપકો આપ્યો હતો અને ત્રણેય પુત્રીઓના મોબાઈલ ફોન લઈ લીધા હતા. તેઓ ફોન અને ગેમનો વિરહ સહન ન કરી શકતા એક પછી એક ત્રણેયે તેમના 9મા માળના ઘર પરથી નીચે તરફ કૂદકો લગાવી આત્મહત્યા કરી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ કિશોરીઓ ભારતીય સંસ્કૃતિ કરતાં કોરિયન કલ્ચર અને કે પોપથી એટલી હદે પ્રભાવિત હતી કે તેઓ ભવિષ્યમાં કોઈ કોરિયન છોકરા સાથે લગ્ન કરવાની ઈચ્છા ધરાવતી હતી. ઘટનાસ્થળેથી 8 પાનાની એક ડાયરી મળી આવી છે. આ ડાયરીમાં મૃતક બહેનોએ લખ્યું છે કે તેઓ કોરિયન મૂવીઝ, શોઝ, મ્યુઝિક અને યુટ્યુબર્સથી ખૂબ જ પ્રભાવિત હતી. તેમને કોરિયન કલ્ચર એટલું પસંદ હતું કે તેમનો પરિવાર પણ આ બાબતે ચિંતિત હતો. ડાયરીમાં એ પણ સામે આવ્યું કે તેઓ કોઈ કોરિયન યુવક સાથે લગ્ન કરવાની તમન્ના રાખતી હતી. એટલું જ નહીં, તેઓએ કોરિયન ભાષામાં પણ કંઈક લખ્યું હતું. ભારતમાં સમાજશાસ્ત્રીઓ અને મનોવિજ્ઞાનીઓ આ કેસ પર પ્રસારણ માધ્યમોમાં વિચાર વિમર્શ કરી રહ્યા છે અને વાલીઓ જોડે સંવાદ સેતુ પણ સાધી રહ્યા છે. અને છેલ્લે, મેઘાલયના તાશખાઈ વિસ્તારમાં ગઈકાલે કોલસાની એક ગેરકાયદેસર રીતે કાર્યરત ખાણમાં થયેલ ભયાનક વિસ્ફોટે મોટી દુર્ઘટના સર્જી છે. આ પ્રચંડ બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 16 શ્રમિકોના મોત થયા હોવાની આશંકા છે. આ વિસ્ફોટ ખાણની અંદર થયો હતો, જેના કારણે ત્યાં કામ કરી રહેલા મજૂરો દુર્ઘટનાનો શિકાર બન્યા હતા. મૃતકોમાં મોટાભાગના શ્રમિકો પાડોશી રાજ્ય આસામના હોવાનું માનવામાં આવે છે. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે ખાણની અંદર ફસાયેલા લોકો માટે બચવાની તક ઘણી ઓછી હતી. હજુ પણ કેટલાક શ્રમિકોના મૃત્યુ ખાણમાં થયા હોઈ શકે તેવું મનાય છે. મેઘાલયની કોલસા ખાણમાં થયેલા ભયાનક વિસ્ફોટની જાણ થતાં જ રાજ્ય પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્ર તાત્કાલિક એક્શનમાં આવી ગયો. ઘટનાની ગંભીરતાને ધ્યાન લઈને પોલીસે સુરક્ષા દળો સાથે ઘટનાસ્થળે બચાવ કામગીરી શરૂ કરી દીધી છે, જે મોડી રાત્રિ સુધી જારી જ હતી. આ દુર્ઘટના પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે વહીવટીતંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે, જેમાં ખાણકામ દરમિયાન સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન થયું હતું કે કેમ તે બાબત પર ખાસ ધ્યાન આપવામાં આવશે. તો આ હતા ભારતના મુખ્ય સમાચાર. ફરી મળીશું આવતા અઠવાડિયે. નમસ્કાર.
મિત્રો, હવે મેળવી લઈએ ભારતના રમત જગતના સમાચાર ભવિનભાઈ કચ્છી પાસેથી.
નમસ્કાર શ્રોતા મિત્રો, ભારતના ક્રિકેટના સમાચાર પર નજર નાખીએ. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે સતત બીજી વખત મહિલા પ્રીમિયર લીગ જીતતા દિલ્હી કેપિટલ્સને 2 બોલ બાકી હતા ત્યારે 6 વિકેટથી પરાજય આપ્યો હતો. બેંગ્લોરે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ લીધી હતી. દિલ્હીએ કેપ્ટન જેમીમા રોડ્રિગ્સના 57, વર્લ્ડ વર્લ્ડના 44 અને લેઝલી લીના 37 રનની મદદથી 20 ઓવરોમાં 4 વિકેટે 203 રન કર્યા હતા. જવાબમાં બેંગ્લોરે 19.4 ઓવરોમાં 4 વિકેટે 204 રનનો ટાર્ગેટ પાર પાડ્યો હતો. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી કેપ્ટન સ્મૃતિ મંધાનાએ 41 બોલમાં 12 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 87 અને જ્યોર્જિયા વોલે 54 બોલમાં 14 ચોગ્ગા સાથે 79 રનની ઇનિંગ રમી હતી. બંનેએ બીજી વિકેટની 165 રનની ભાગીદારી નોંધાવી હતી. ભારત અને શ્રીલંકાના સંયુક્ત ઉપક્રમે 7 ફેબ્રુઆરીથી T20 વર્લ્ડ કપ શરૂ થવાનો છે. ભારતીય ટીમના સુકાની સૂર્યકુમાર યાદવે ગઈકાલે મુંબઈમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે પાકિસ્તાન સામે રમવા અમે તૈયાર છીએ, એટલું જ નહીં અમારી શ્રીલંકા જવા માટેની વિમાનની ટિકિટ પણ બુક થઈ ગઈ છે. અમે ક્યારેય પાકિસ્તાન સામે રમવાની ના નથી પાડી. તો બીજી તરફ પાકિસ્તાનના કેપ્ટન સલમાન આગાએ કહ્યું હતું કે અમે પાકિસ્તાનની સરકાર જણાવશે તે સૂચનાને અનુસરીશું. ભારત તેની પ્રથમ મેચ મુંબઈમાં 7 ફેબ્રુઆરીએ યુએસએ સામે રમવાનું છે. T20 વર્લ્ડ કપ શરૂ થવાનો છે, જેને લઈને ક્રિકેટના રસિયાઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રસપ્રદ વાત એ છે કે આ વખતના વર્લ્ડ કપમાં વિદેશી ટીમોમાં કુલ 40 ખેલાડીઓ મૂળ ભારતીયો છે. આ 40માંથી કેટલાક ખેલાડીઓ એવા છે જેમણે ભારત તરફથી રમવાનું સ્વપ્ન જોયું હતું, જો કે વર્તમાન સમયમાં ખૂબ સ્પર્ધા ચાલતી હોવાને કારણે તેઓ અન્ય દેશોનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. હવે આ મૂળ ભારતીયોને વિશ્વ મંચ પર પોતાની ઓળખ ઊભી કરવાની તક મળી છે અને ફરક એટલો જ છે કે તેઓની માત્ર જર્સી અલગ છે. આ વખતના વર્લ્ડ કપમાં કુલ 20 ટીમો ભાગ લેવાની છે, જેમાં કેનેડાની ટીમમાં સૌથી વધુ 11 મૂળ ભારતીય ખેલાડીઓ સામેલ છે. ત્યારબાદ અમેરિકામાં 9, ઓમાન અને યુએઈમાં 7-7, ન્યૂઝીલેન્ડમાં 2 અને દક્ષિણ આફ્રિકા, વેસ્ટ ઇન્ડિઝ, ઇટાલી અને નેધરલેન્ડ્સમાં 1-1 મૂળ ભારતીય ખેલાડીઓ સામેલ છે. અને છેલ્લે આજે અંડર 19 વર્લ્ડ કપની ફાઇનલ રમાનાર છે, જેમાં ભારતનો મુકાબલો ઇંગ્લેન્ડ સામે થશે. ભારતીય સમય પ્રમાણે બપોરે 1 વાગ્યાથી આ મેચનો પ્રારંભ થવાનો છે. તો આ હતા ભારતના ક્રિકેટના સમાચાર. ફરી મળીશું આવતા અઠવાડિયે. નમસ્કાર.
મિત્રો, કાર્યક્રમની શરૂઆતમાં વાત થઈ એમ ઓસ્ટ્રેલિયા ડે નિમિત્તે ઓએએમથી સન્માનિત થયેલા દીપકભાઈ સંઘવી સાથેની આ મુલાકાત સાંભળીએ. આ મુલાકાતને બે ભાગમાં સાંભળીશું. પ્રસ્તુત છે ભાગ પહેલો.
અગાઉના કાર્યક્રમો તમારી અનુકૂળતાએ સાંભળો SBS ઓડિયો એપ અથવા વેબસાઇટ પર SBS સાઉથ એશિયન પર. આ છે SBS ગુજરાતી.
મિત્રો, ઓસ્ટ્રેલિયા ડે નિમિત્તે જાહેર થયેલા નાગરિક સન્માનમાં અનેક ભારતીય મૂળના લોકોને ઓસ્ટ્રેલિયાના સર્વોચ્ચ નાગરિક સન્માનથી નવાજવામાં આવ્યા. તેમાં સમાવેશ થાય છે આપણા ગુજરાતી દીપકભાઈ સંઘવીનો. ફાર્માસિસ્ટ તરીકે ઓસ્ટ્રેલિયામાં કારકિર્દી શરૂ કરનાર દીપકભાઈએ મોનાશ હેલ્થના ચેરમેન તરીકે બહુ ચાવીરૂપ ભૂમિકા ભજવી. ફાર્મસી ખાતે ગોલ્ડક્રોસના તેઓ ચેરમેન રહ્યા. આ ઉપરાંત અનેક સંસ્થાઓમાં તેમણે મોટી જવાબદારી નિભાવી. આજે તેઓ આપણી સાથે તેમના જીવન વિશે વાત કરવા જોડાયા છે. તો વાત કરીએ દીપકભાઈ સંઘવી સાથે. દીપકભાઈ, SBS ગુજરાતીમાં આપનું સ્વાગત છે.
થેન્ક યુ.
દીપકભાઈ, તમે 1976માં યુગાન્ડાથી વાયા યુકે ઓસ્ટ્રેલિયા આવ્યા અને તમે 1979માં તમે ફાર્મસી ખોલી, પણ એ માટે તમે 3-3 નોકરી કરી, એટલે ઘણા સંઘર્ષના દિવસો હતા.
સંઘર્ષ ના કહેવાય, મજા કરી સાથે સાથે. 1966માં હું ઈસ્ટ આફ્રિકામાં ટાન્ઝાનિયા હતો, ત્યારથી ત્યાંથી હું લંડન ગયો. મારો જન્મ કંપાલામાં થયેલો, ત્યાંથી અમે ટાઉન માંઝા, નાનું ટાઉન હતું 50,000 માણસોનું, ત્યાં અમે 10 વર્ષ રહ્યા અને પછી ત્યાંથી હું આગળ ભણવા 16 વર્ષ નહોતો અને મારા ફેમિલી સાથે, એટલે મારા મધર ને મારા બીજા બે ભાઈઓ, એટલે 3 ભાઈઓ છે, અમે 4 ભાઈઓ છે, એટલે 3 ભાઈઓ, 1 ભાઈ 2 ભાઈ ત્યાં હતા અને બીજા 2 અમે પછી ફોલો કર્યું લંડન. અને ત્યારથી પછી 76માં 10 વર્ષ પછી ભણી લીધું. મારા વાઇફ જે ગુજરાતી છે, એ મુંબઈના છે, અંદીના, એ અહીંયા પહેલા 1969માં આવીને ભણેલી, સ્ટુડન્ટ હતી ત્યારે, અને એ પાછી મુંબઈ આવીને અમારા પછી લગ્ન મુંબઈમાં થયા 1976માં. અને ત્યાર પછી પાછા અમે ફેબ્રુઆરીમાં લગ્ન થયા અને નવેમ્બરમાં અમે મને પાસપોર્ટ મહિનો અહીંયા આવવાનો, અને અમે અહીંયા આવ્યા તો અમે અમારી પાસે $200 કે $300 હશે
બરાબર
લઈને આવ્યા. અને એ એકાઉન્ટન્ટ, એને એકાઉન્ટન્ટ નું ભણેલું, તો દીના અને મેં એટલે લાંબા અવર્સ કામ કરવું પડે, કારણ કે પૈસા ન હોય તો પછી કઈક તો કરવું પડે ને જો આગળ વધવું હોય તો. એટલે બધા જેટલી જોબ મળે, એટલે હું ફાર્માસિસ્ટ હતો, એટલે લકીલી મને તરત જ જોબ મળી ગઈ ને એને જોબ મળી ગઈ, એટલે અમને લોંગ અવર્સ ને બીજા મને ચાન્સ મળ્યો. તો વીકડેઝ ને 9 થી 5 હું એક ફાર્મસીમાં, પછી 6 થી 9, 6:30 થી 9 હું બીજી ફાર્મસીમાં, અને સેટરડે અહીંયા ત્યારના જમાનામાં અહીંયા 12 વાગે બધું બંધ થઈ જાય સેટરડેના, ઓકે, ફાર્મસી ને એ 6 વાગે પછી વીકડેઝ ના ઓનલી શોપ્સ ઓપન વિલ બી ફાર્મસી ને 7 મિલ્ક બાર્સ, બીજું બધું બંધ થઈ જાય 6 વાગે પ્રમાણે, અને સેટરડે ના 12 વાગે બધું બંધ થઈ જાય, પણ ફાર્મસી ઓપન રહે અને મિલ્ક બાર્સ ઓપન હોય. તો મને ફાર્મસી એક 9 થી 12 હું જે મારો ફૂલ ટાઈમ જોબ હોય તો ત્યાં કરું, અને વીક સન્ડે આખો દિવસ હું બીજી ફાર્મસી ઓપન હોય ને એને ત્યાં કામ કરું, એટલે ટાઈમ જલ્દી જતો રહેતો હતો.
બરાબર. દીપકભાઈ, એવું કહેવાય છે કે જે વ્યક્તિઓએ હાર્ડ લાઈફ જોઈ હોય ને તેમને સક્સેસ પણ મોટી મળે, એટલે આપ તમારા સિવાય મેં પર્સનલી બીજા 2 એવા ગુજરાતીઓ સાથે આવી રીતે વાત કરી છે જેમને ઓર્ડર ઓફ ઓસ્ટ્રેલિયા મળ્યું હોય, એવા બહુ બધા ગુજરાતીઓ છે, પણ 2 સાથે મેં પર્સનલી કરી છે. અને તમને અને એ બંનેને જો જોડું તો એક વસ્તુ સામે આવે કોમન, એન્ડ ધેટ ઇઝ ઈસ્ટ આફ્રિકા. એક છે ડોક્ટર અશક નથવાણી, તેમણે તેઓ પણ યુગાન્ડાથી ઓસ્ટ્રેલિયા આવ્યા છે. બીજા છે ડોક્ટર સ્મિતા શાહ, તેઓ તંઝાનિયાથી ઓસ્ટ્રેલિયા આવ્યા. અને આ સિવાય બી બહુ બધા એવા ગુજરાતીઓ છે જે લોકો આફ્રિકાથી ઓસ્ટ્રેલિયા આવ્યા હોય અને તેમને ઓર્ડર ઓફ ઓસ્ટ્રેલિયામાં મળ્યું હોય. યુગાન્ડા ક્રાઇસિસમાં જે ડિફિકલ્ટ ડેઝ હતા એમાં તમારી અંદર એવી વેલ્યુઝ આવી કે જેનાથી તમે આ સક્સેસ મળી તમને?
જે બહાર કામ કરેલા હોય
હા,
એને એડેપ્ટેબિલિટી સંભાળતા આવડે, કેવી રીતે સંભાળીને રહેવાનું આવે છે, અને બધા ડિફરન્ટ ટાઈપ્સ ઓફ એન્વાયરમેન્ટ. અનફોર્ચ્યુનેટલી ના, હું એના કરતા વહેલો નીકળી ગયેલો, 1966માં નીકળી ગયેલો, 1970માં ઈદી આમીન આવ્યો.
બરાબર.
પછી હું જયારે લંડન ગયો ત્યારે અમે આપણે ઇન્ડિયન્સ બહુ નતા 1966માં ત્યારે, તો એટલે એક 2 ઇન્ડિયન શોપ્સ હતી ને બીજો કોઈ ઇન્ડિયન મળે કોઈ સામે તો તમે મળવા જાઓ એવું હતું 1966માં કરવા માટે. પણ પછી 1972માં બધા યુગાન્ડાથી બધા આવ્યા ઘણા, અને લોકો બધા તો બરાબર હાર્ડશીપ, એ લોકો તો બહુ હાર્ડશીપમાં આવ્યા, અને એમાંથી એ લોકોએ એટલું બધું સારું કર્યું છે લંડનમાં, એટલે કામ કોઈને મારી નથી નાખતું.
બરાબર.
તો મરી ના જાઓ તમે, એકચ્યુઅલી ઇઝ ગુડ. સો જેટલું બને એટલું હાર્ડ વર્ક કરો, તો આપણે ઓસ્ટ્રેલિયામાં રહેવું છે, હાર્ડ વર્ક કરો તો તમને રિવોર્ડ્સ તો મળે જ, ગમે તેવી રીતે તમે વિચાર કરો, કારણ કે અહીંયા એટલું બધું સારું છે એક રીતે કે વર્ક કરો તો એને તમને વેલ્યુ થાય, એને પૈસા, યુ અર્ન મની.
અને દીપકભાઈ, તમે વિક્ટોરિયા ફાર્મસી ગિલ્ડના પ્રમુખ બન્યા હોય તેવા પહેલા ભારતીય મૂળના વ્યક્તિ છો, તો આ ઐતિહાસિક સિદ્ધિ અંગે તમે જે ઇન્ડિયન નવા માઇગ્રન્ટ્સ છે તેમને શું સંદેશો આપો?
એટલે જે કરવાનો વિચાર આવે એ કરી શકો, પણ વચ્ચે પાછળ હાર્ડ કામ કરવું પડે, અને અને કેવી રીતે તમે કરો એના એ તમારા ઉપર છે, અને અને સાચા હૃદયથી અને કેરિંગ હોય તો પછી જે કરવું એ કરી શકાય, જે તમને મજા આવતી હોય એ કરો, કામ માટે કરો, અને એ વધતું જાય તો યુ કેટ રેકોગ્નાઇઝ, તમે તમને બધા જો યુ નો પબ્લિકમાં જોવા મળે કે આ કરે છે કામ ને બધું સારું કરે છે, દેન યુ ગેટ રેકોગ્નાઇઝ. તો મારું ફાર્મસીમાં હું મારી પાસે ત્યારે જયારે હું બહુ ઇલેક્શન માટે ઉભું રહેવું પડે, એટલે એના બધા ઓનર્સ ઓફ ધ ફાર્મસી બધા બિઝનેસમાં હતા ત્યારે, ત્યારે એ લોકોને જેને કન્વિન્સ કરવું પડે કે હું તમારી માટે તમારો માટે હું કામ કરીશ, એટલે ફાર્મસી ગિલ્ડમાં તમને એમને એના ઉપર વોટ સારું થાય એટલા માટે કરીશ, એટલે એના લીધે મને ઓપોર્ચ્યુનિટી મળી અને હું ઇલેક્ટ થયો. નાઉ ત્યારે એક તો લોકો એક હાર્ડલી એની ઇન્ડિયન્સ મળેલા એ લોકોને, તો મારે બધાને ત્યાં મળવા જવું પડતું હતું કે હું કોણ છું, શું કરું છું, શું કરી શકીશ તો એ લોકો માટે, એ બધું પ્રિપેર કરવું પડે. ના આ બધું છે ને સાથે સારા દોસ્તારો અને મિત્રો બને ને લોકોને તમારા ઉપર ફેઇથ હોય તો તમને સપોર્ટ કરે, અને એ લોકોની આખી ટીમ મેં બનાવેલી તો એ લોકો બધાએ મારા માટે બહુ કામ કરેલું, એને લીધે મને બધાના વોટ્સ મળ્યા. તો એટલે એકલા તો થવાનું નથી કે આ ગમે તે આ મને એ મળ્યો છે એ મારા એકલા ઉપર નથી, મારે કેટલા બધા જણ સાથે મને સપોર્ટ મળેલો, અને ઘણા વખત સાથે લોકો એ લોકોનો સેમ પ્રિન્સિપલ ટ્રાઇંગ ટુ મેક અ ડિફરન્સ, સો દે સપોર્ટ યુ એન્ડ આઈ બીન લકી. એટલે હું યુ નો એવા મોટા માણસોને મળ્યો કે જે મને બહુ એન્કરેજમેન્ટ કર્યું અને સપોર્ટ કર્યું.
મિત્રો હવે સાંભળીએ દીપકભાઈ સંઘવી સાથેની મુલાકાતનો ભાગ બીજો. દીપકભાઈ તમે ગોલ્ડ ક્રોસના ચેરમેન હતા ત્યારે ફાર્મસીની એક અલગ ઓળખ હોય તે માટે તમે બહુ કામ કર્યું, અને હું રિસર્ચ કરતો હતો ત્યાં મને જાણવા મળ્યું કે તમે બધી જેલીબીન્સમાં બ્લેક જેલીબીન જે એનિસિડ ફ્લેવરની હતી એ તમારી સૌથી પ્રિય છે, તો આ પસંદગી પાછળનું ખાસ કારણ શું?
બસ મને એનો ટેસ્ટ વધારે ગમતો હતો, અને આપણે એનએસિડ ને બધું આપણે ગુજરાતી વાળો કરે છે, આપણે મુખવાસ ને બધામાં થોડુંક થોડુંક હોય જ ને,
બરાબર.
સો એમાં મને બહુ પસંદ હતું, તો હજી પસંદ છે બાય ધ વે, સો વન્સ ઇન અ વાઇલ આઈ કેન ગેટ ઇટ આઈ ઈટ ઇટ યુ નો. મારા છોકરા ગ્રાન્ડકિડ્સ ના હાથમાં હોય તો લઈ લો એક બે. સો ગોલ્ડ ક્રોસ છે ને એ એનો બ્રાન્ડ છે, ગોલ્ડ ક્રોસ જે ગોલ્ડ ક્રોસ છે ને એટલે બધી ફાર્મસી ઉપર એ લોકો એ બ્રાન્ડ રાખે કે કેવા કે અમે ફાર્મસી છે, એટલે ખાલી જેલીબીન્સ તો એક પ્રોડક્ટ હતું પણ બીજું બધું ઘણું કરતા અમે ગોલક્રોસના નામ આગળ, સો દેટ ફાર્મસીનું નામ આગળ આવે ને એન્ડોર્સમેન્ટ ઓફ ધ મેડિસિન્સ ને બધું, ક્વોલિટી કેવી છે સારી હોય તો અમે એન્ડોર્સ કરીએ, કોઈ આવે અમારી પાસે કોઈ ગમે તે બનાવતો એટલે એ પછી એને સપોર્ટ કરીએ, એટલે ફાર્મસીસ બધા એ લોકો એ વસ્તુ બાય કરે એવી રીતે. તો એટલે એ બ્રાન્ડ ઇટ વોઝ અ લોગો, અ પ્રોટેક્શન ઓફ ધ લોગો.
દીપકભાઈ તમે મોનાશ હેલ્થના જયારે ચેરમેન હતા ત્યારે COVID-19 પેન્ડેમિક આવ્યો,
જી,
તો આવા ડિફિકલ્ટ ટાઈમમાં તમે જે લીડરશિપ હતી તેમાં એઝ અ લીડર કોઈ એક ડિફિકલ્ટ ડિસિઝન તમારે લેવું પડ્યું હોય તે સમયે?
ડિસિઝન તો અમુક તો લેવા જ પડે પણ સાથે લેવા પડે, એટલે અમારો સીઈઓ હોય મને મારા હું ભાગ્યશાળી કે મને બહુ સારો સીઈઓ હતો મારો, અને અમે બે સાથે બહુ સારી રીતે કામ કરતા હતા, એટલે બોર્ડનું કામ એમ છે કે એ ડિસિઝન કરે ને સપોર્ટ કરો કે નહીં એ અમારું કામ. તો અમારે એને ઘણા હાર્ડ ડિસિઝન કરવા પડેલા અને અમારે બધાને એને સપોર્ટ કરવો પડે, અને એ સપોર્ટ એવી રીતે કે આઇસોલેશનમાં કેવી રીતે રાખવું બધાને, પેશન્ટ્સને કેવી રીતે મૂવ કરવા, સ્ટાફ લોકોને કેવી રીતે સેફ રાખવા, અમુક જણ તો અમુક વખતે આઈ મીન હોસ્પિટલમાં તો બધા આવું જ પડે ને કામ કરવા, અહીંયા એવું નતું કે ઘરેથી કામ કરો, પણ પાછળના માણસો બધા કરતા હોય જે બીજું કામ ઓફિસના સપોર્ટ કરવા વાળા, એ લોકો બધા ઘરેથી કામ કરે, અને એ લોકોને ઘરેથી કેવી રીતે કામ કરવાનો એલાવ કરવો એ બધું અમારે વિચાર કરવો પડે, કારણ કે અમુક વખતે એ લોકો જે ઘરમાં કામ કરતા હોય એમાં સેફ ન હોય તો અમારે જોવું પડે કે સેફ છે કે નહીં, એ લોકો ટેબલ સારું છે કે નહીં, એ લોકોની પોઝિશન સારી છે કે નહીં, કે ઘરમાં કરી શકે એમ છે કે નહીં, એ બધું ઘણું બધું જોવું પડે, એટલે એ લોકોને વિચાર કરવો પડે, એટલે કેવી રીતે સેફ રાખવા વોઝ ધ બિગેસ્ટ ચેલેન્જ, કારણ કે અમારો જોબ સ્ટાફને બી કેવી રીતે સેફ રાખવા, કસ્ટમર પેશન્ટ્સ તો સેફ કરવા જોઈએ બટ અમારે સ્ટાફને વિચાર કરવો પડે એઝ એ કંપની, એઝ એ બોર્ડ. પછી કસ્ટમર્સ તો પછી દે ગેટ લુક્ડ આફ્ટર બાય ધ સ્ટાફ. સો યુ નો ધોઝ ટાઈપ ઓફ ચેલેન્જીસ વેર ધેર. સો યુ ગો ટુ કીપ લુકિંગ એટ ઇટ, શોર્ટેજ ઓફ સ્ટાફ, પછી બીમાર પડે તો કોઈ કામે ના આવે એના ઉપર. પણ વી ડીડ ઓલ દેટ. અને અમારું આપણું મોનાશ હેલ્થ ઇઝ ધ બિગેસ્ટ નેટવર્ક ઓફ હોસ્પિટલ્સ ઇન વિક્ટોરિયા એન્ડ વન ઓફ ધ બિગેસ્ટ ઇન ઓસ્ટ્રેલિયા. મારી પાસે 7 હોસ્પિટલ હતી ત્યારે. તો એવી રીતે કેવી રીતે બધાને મેનેજ કરવા, છોકરા માણસોને, એ બધું મારા સીઈઓ ને મારી સાથે કામ કરીને કરવું પડે બધું.
દીપકભાઈ, આપણે અત્યાર સુધી વાત કરી એમાંથી મને ત્રણ વસ્તુઓ હું સમજો. એક કે તમે હંમેશા આખી ટીમને સાથે લઈને ચાલવું, એક. બીજું હાર્ડવર્ક, અને ત્રીજું કે લુકિંગ આફ્ટર પીપલ. તો આ ત્રણ વસ્તુ પાછળ જો આપણે વાત કરીએ, અને બીજું તમારી સ્પિરિચ્યુઅલ અને ફિલોસોફિકલ થોટ્સની જો જોઉં તો તમે પુષ્ટિમાર્ગ વિક્ટોરિયા અને બીજા એવા ઇન્ડિયન ચેરિટેબલ ટ્રસ્ટ સાથે જોડાયેલા છો. તો આ ગુજરાતી સંસ્કારો જે છે આ ત્રણ વસ્તુના, એનો તમારી સક્સેસમાં કેટલો હાથ?
ઘણો. મારા પેરેન્ટ્સ બહુ પુષ્ટિમાર્ગમાં બહુ ઇન્વોલ્વ હતા, એટલે હું નાનો તો ત્યારથી જોયા કરતો, એટલું બધું ઇન્વોલ્વ નતો પણ જોયા કરતો. અને વાતો કરે કે માણસોને કેવી રીતે હેલ્પ કરવી, કે કોઈને તકલીફમાં આવે તો કેવી રીતે તમે સપોર્ટ કરો, એ બધું જોતો. એટલે એ બધું ઇનબ્રેડ આપણે જૈનમાં ત્યારથી સાથે હોય ને જોતા હોય, એટલે એ બધું તો વિચાર આવે જ કે કેવી રીતે માણસોને કોઈને હેરાન ન કરવા, કેવી રીતે સપોર્ટ કરવો. અને ઠાકોરજીની ઈચ્છાથી જ બધું થાય છે, એવું બધું તો આપણે મગજમાં જ હોય. એવું જે થાય એ સારા માટે થાય, એ બધું વિચાર કર્યો તો એ સાચી જ વાત છે. જે થાય, જે ઠાકોરજી કરે છે, એ કંઈક રીઝન જ કરતા હશે. અને મારા એક્સપિરિયન્સમાં 75 વર્ષનો છું, ત્યાં કેટલા બધા મેં જોયા છે વસ્તુ કે એની મેટે જ કઈ થાય એમ લાગ્યું કે કેમ કર્યું, આડું થયું. પણ જોઈએ તો પછી ખબર પડે કે કઈ સારું નીકળ્યું એના પર, એના ઉપર. એટલે એ વિચાર ફેઇથ તો હોવો જ જોઈએ. બધાને ફેઇથ કામમાં બહુ કામ આવશે. જેને ફેઇથ છે એને તો એ બહુ જરૂરી વસ્તુ છે.
બરાબર. તમે કોઈક જો એવો એનિકડોટ, કોઈક એવો ઇન્સિડન્ટ કહો જયારે તમને આવું ફીલ થયું હોય.
ઇન્સિડન્ટ તો ઘણા થાય કે ઘણી વખત તમે જોબમાં કરવાનો જાઓ અને જોબ તરબર ના પાડી દે કે નથી થવાનું ને આમ થાય, પછી ખબર પડે કે ઓ સારું થયું ન થયું, નહીં તો પછી ફસાઈ જા. એવું તો ઘણી વખત થાય. એટલે જેટલું ટ્રાય કરો, જેટલું વધારે ટ્રાય કરો, કારણ કે તમે બધું જયારે યુ વોન્ટ ટુ બી ઇન બિઝનેસ ને બધું કરતા હો ત્યારે થાય. હેલ્થમાં ઘણી વખત આડું થઈ જાય ત્યારે તમે ઘરે બેઠા બેઠા યુનો પેઇનમાં હોય ને આમ હોય ને, તો વિચાર કરવાનો કે આજે છે ને કાલે નહીં હોય. એટલે એવી રીતે ઇટ ટુ શેલ પાસ ઇઝ ધ મોટો. એટલે ઠાકોરજીની ઈચ્છા હોય તો જ મને રાખ્યો હશે ઘરે. અને યુનો એ વિચારે શાંતિ રહે મગજની. એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એ જ ઇમ્પોર્ટન્ટ વાસ્તુ છે કે મગજમાં શાંતિ કેવી રીતે રાખવી. બહુ વિચારો આડા કરવાના ના હોય, આડા કરીએ તો પછી ટાઈમ વેસ્ટ થાય. એટલે જે કેવી રીતે એનામાંથી એક્સપિરિયન્સ શું મળે, સારું મળે, એ જ જોવાનું.
અને લાસ્ટ કે જે યંગ ઇન્ડિયન્સ હવે આવી રહ્યા છે ઓસ્ટ્રેલિયા, કે મે બી વર્ષ પહેલા આવ્યા છે, તેમને ઓસ્ટ્રેલિયામાં તે લોકો સફળ થાય તે માટે તેમણે શું કરવું જોઈએ, તમારો શું મેસેજ એમને?
એટલે સફળ એટલે કેવી રીતે સફળ થાય છે એના ઉપર આધાર છે. માણસોને બધું ડિફરન્ટ રીતે એ લોકોને થાય, એ લોકો સફળ થાય છે. પણ પાર્ટ ઓફ લાઈફ ઇઝ કોઈને સીધી રીતનો તો રસ્તો છે જ નહીં, એ તો બધા રીતના કંઈક ને કંઈક તો આવવાનું જ છે. એટલે ગમે તે રસ્તામાં એ લોકો ગમે તે પ્રોબ્લેમ્સ આવે, કેવી રીતે સોલ્વ કરવા અને કોઈ વખત કેવી રીતે એડવાઇસ લેવી, એ બધું એ લોકોએ આપણે પ્રોવાઈડ કરવું જોઈએ અને લોકોને એ સપોર્ટ સારો મળવો જોઈએ. પણ એમ કહેવા જાય કે મને એક જ વસ્તુ છે કે મારા પૈસા હશે તો થઈ જશે ને પૈસા હશે તો થઈ જશે, ઈ ન ચા ઈ વસ્તુ મગજમાં ન રાખવી જોઈએ. કેવી રીતે સારી રીતના આગળ વધવું એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને ટાઈમ લાગે તો વાંધો નહીં, પણ જો ગમતું હોય અને કરી શકાતા હોય તો કરવાનું, અને એ મગજમાં રાખીને જ આગળ ચાલવાનું. એટલે મારું જર્નીમાં મને ફાર્મસી લખેલી હતો અને મને કેવી રીતે એમાંથી જાણવા મળ્યું કે માણસોની શું જરૂર છે ઇમોશનલી એન્ડ ફિઝિકલી, એ જાણતા જાણતા આગળ વધે અને એને એના ઉપર સપોર્ટ કરો. એવી રીતે આ લોકોને નવા નવા માઇગ્રન્ટ્સને બધા, આપણે બધા નવા, એક વખત તો નવા માઇગ્રન્ટ્સ હતા જ ને, આવ્યા ત્યારે હતા જ, અને બધા હાર્ડવર્કિંગ કરીને આગળ વધવાનું. પણ જલ્દી જલ્દી એક વસ્તુ હમણાં ચાલુ થઈ છે કે બધાને જલ્દી બધું જલ્દી જોઈએ, બધું ઈ વગજમાં ઈ કરવા જાય તો તકલીફ થઈ જાય ઘણા બધાને.
તો દીપકભાઈ, SBS ગુજરાતીને ટાઈમ આપવા બદલ ખૂબ ખૂબ આભાર.
અને થેન્ક યુ ફોર આસ્કિંગ મી ટુ ટોક.
મહત્વના સમાચાર, તમારા સમુદાયની વાતો અને વિવિધ વિષયો વિશે માહિતગાર રહો. SBS સાઉથ એશિયન પર આ છે SBS ગુજરાતી.
મિત્રો, હવે આપણે કાર્યક્રમના સમાપન પર છીએ. આજના કાર્યક્રમને વિરામ આપીએ. ફરી મળીશું આવતા અઠવાડિયે. ત્યાં સુધી આપ આપનું અને સ્વજનોનું ખૂબ ધ્યાન રાખજો. તો મોટાને આદર અને નાનાને વહાલ સાથે આવજો.
લાઇક, શેર, કોમેન્ટ કરો. SBS ગુજરાતીને ફેસબુક પર ફોલો કરો.